நமோ நுரை சௌரியந்தானம், நமோ நுரை சௌசிதானம், நமோ நுரை சௌராயிரியானம், நமோ நுரை சௌஜாயானம், நமோ நுரை சௌ திராவதி சாவணம், ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமரி சாராய்
સર્વજ્ઞાનમાં આત્માનો જે સ્વભાવ શક્તિ રૂપે સર્વજ્ઞ પદ પડ્યું છે એનું અંતરમાં સમ્યક જ્ઞાન દર્શન ને ચારિત્રની રમણતા દ્વારા એણે સર્વજ્ઞ પદની પ્રાપ્તિ કરી. સર્વજ્ઞ એટલે બધું જાણવાનું, સ્વ અને પર બધું જેના જ્ઞાનમાં જણાણું. એની વાણીમાં જે આવ્યું એ વાણીને અહીંયા પ્રવચન સાર કહેવામાં આવે છે. એ પ્રવચન એટલે દિવધ્વનિનો સાર. એમાં અહીંયા જ્ઞેય અધિકાર એટલે આત્મા પોતાના સ્વભાવથી કેવો ખ્યાલમાં આવે તો એને આત્મા જાણ્યો કહેવાય, અને તેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું કહેવાય. એ અધિકાર ચાલે છે. સ્પર્શના અભાવ વાળો ક્યાં સુધી આવ્યું છે? કેવો છે ભગવાન આત્મા? જ્ઞેય એટલે અંતર જ્ઞાનની દશામાં જાણવા લાયક વસ્તુ એ જ્ઞેય જીવનું સ્વરૂપ. ઉદગળના રૂપ રસગંધને સ્પર્શથી રહિત હોવાથી તે અરસ અરૂપ અગંધને અસ્પર્શ અર્થમાં અવ્યક્ત છે. તે આત્માને અને ઉદગળ દ્રવ્યથી વિભાગના સાધનરૂપ આ ભાવ છે. પોતામાં રૂપ ગંધ અને રસ સ્પર્શ પણ નથી અને જળમાં છે. એનાથી ચૈતન જ્ઞાનમૂર્તિ નિર્મળ આનંદ અને જ્ઞાયક એ પૂદગળથી ભિન્ન પાડવાનો અરસ અરૂપ અગંધ અસ્પર્શ પણ તે સાધન છે. એના ઉપાય વળી આત્મા પૂદગળથી ભિન્ન જણાય છે. સમજાય છે કાંઈ આમાં? ચાર બોલ થયા. પાંચમો, શબ્દ પર્યાયના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી ભગવાન આત્મામાં શબ્દની પર્યાય નથી. આ ધ્વનિ ઉઠે છે એ જળની પર્યાય અવસ્થા છે. આત્મદ્રવની અંદર એકનું જ્ઞાયકપણું આનંદ અને સર્વ શુદ્ધતાનો પિંડ એ આત્મદ્રવ્ય જ્ઞેય છે. એને આ જળની શબ્દની પર્યાય એટલે અવસ્થા, એનો એમાં અભાવ હોવાથી શબ્દ પર્યાયને આત્માને પૂદગળ દ્રવ્યથી જુદું પાડવાનું એ સાધન છે. કે શબ્દ પર્યાય જળમાં છે, આત્મામાં નથી. ભાવિ પ્રથમ ભાઈ, શબ્દનો આ ધ્વનિ ઉઠે છે અનંત અનંત પરમાણુના સમૂહના પિંડમાંથી એ ધ્વનિ ઉઠે છે. એ શબ્દની પર્યાય રંગ ગંધ રસને સ્પર્શ એને ગુણ કયા હતા, અને આ શબ્દની ધ્વનિ એ પર્યાય જળ છે. એના અભાવ સ્વભાવ વાળો આત્મા હોવાથી શબ્દની અવસ્થાની હાલતનો અભાવ ચૈતન્યમાં એના સ્વભાવમાં હોવાથી એ શબ્દની પર્યાયથી જુદો છે, જ્ઞાન મૂર્તિ છે, અતિન્દ્રિય આનંદ છે. એમ શબ્દની પર્યાયથી ભિન્ન પાડતા અતિન્દ્રિય જ્ઞાનમય અંતરદ્રષ્ટિમાં આત્મા આવે એને આત્માનું જ્ઞેય, જ્ઞાન અને શ્રદ્ધાનું જ્ઞેય એને કહે છે. સમજાય છે? કઈ મુરલીભાઈ, આ સમ્યક દર્શન નો વિષય છે. સમ્યક દર્શન એટલે સચ્ચ દર્શન. ધર્મની પહેલી શરૂઆત, ધર્મનો પહેલો પહેલું પગથિયું કે આત્મા એ રૂપ રસ ગંધ સ્પર્શના અભાવ સ્વભાવ વાળો, માટે તેની દ્રષ્ટિ છોડ, અને શબ્દની ધ્વનિ મારા આત્માથી આવે છે એ માનતા મિથ્યા ભ્રમ ને અજ્ઞાન છે. એને આત્મા જ્ઞાયક એવો જે જ્ઞાનની અવસ્થાથી જણાય એવો જ્ઞેય એ શબ્દની પર્યાય આત્માની છે માનનારને ઉદગળથી ભિન્ન આત્માની શ્રદ્ધા અને જ્ઞાન થતું. સમજાય છે? કાંઈ શબ્દની પર્યાય તો ભીંતમાં કેમ નીકળતી નથી? આત્મા હોય ત્યાં નીકળે છે. માણસો કે છે ને ભગવાન, એ આત્મા હોય ને શબ્દ પર્યાય થતી નથી. અંદરની બોલવાની ઈચ્છા, વ્યવસ્થિત બોલવું, બોબડા જેની જીભમાં બોબડાય છે એના ખ્યાલમાં ખબર છે કે આમ બોલવું અટક્યા વિના, બોલવું વ્યવસ્થિત બોલવું, છતાં એ જ્ઞાનના અધિકારની વાત કે ઈચ્છાના અધિકારની વાત નથી. એ જળની ભાષા, જળને કારણે, જળને કાળે, જળના ક્રમમાં પર્યાય થવાની તે જળથી થાય છે. અભિમાન અમે આમ શબ્દ કરીએ છીએ, અમે કલાક બે કલાક ભાષણ કરી શકીએ છીએ, વ્યવસ્થિત બોલવાની અવસ્થાના અમે કરતા છીએ, એને જળ અને ચૈતન્યની વિભાગ દશા, વિવેકતા એની દ્રષ્ટિમાં નથી, એને આત્માનું જ્ઞાન નથી, એટલે મિથ્યા દ્રષ્ટિ એ શબ્દની પર્યાય અમારાથી થાય એવા ભ્રાંતિનો મિથ્યા શલનો વેદન કરનાર છે. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા જ્ઞાન દર્શન ને આનંદનું જેનું અસલી કાયમ જેનું સ્વરૂપ, એવું જે આત્માનું જ્ઞેય, એને શબ્દની પર્યાય એ જળની છે, એ આત્માને પુદ્ગલ દ્રવ્યથી જુદો પાડવાનો આ ઉપાય છે. સમજાણો પક્ષઘાત થાય, લકવા થાય, બોલાતું નથી, વાણી એની નથી. મરવા કાળે કે છેલ્લા કાળે વાચા બંધ થઈ જાય છે એમ કે છે, આત્મા બંધ થઈ જાય છે એમ કેતા નથી, લવો વળતો નથી એમ કે છે દુનિયા. છેલ્લે કાળે લવો વળતો નથી, બાપાને કહીએ છે કઈક બોલો, લવો વળતો નથી, આત્મા વળતો નથી એમ નથી કહ્યું. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા શબ્દની પર્યાય થી અત્યંત અભાવ સ્વભાવ સ્વરૂપ આત્મા છે. એ પુદગળ થી ભિન્ન પાડવાનો આ એક વિવેક છે, અને એ વિવેક તેજ આત્માને સમજાવવા માટે સાધન છે. સમજાય છે? કાંઈ દયા માણસ હોય, આ વકીલો હોશિયાર, બબે કલાક પોઈન્ટ એને કાયદા કાઢી દે, આમ કાઢે આમ બોલે, કોર્ટમાં અંદરમાં આ કાયદો આમ બોલે છે એમ કે નહીં? ત્યાં ડાક્ટરો પણ એમ કેતા છે ને ચંદુભાઈ કે આ રોગ આ જાતનો છે, એને આ દવા જોઈશે જોરથી જોર શોરથી. ભગવાન એ આત્મા તો જ્ઞાન મૂર્તિ છે, ભૂલે તો ઈચ્છા કરે, પણ ઈચ્છાના કારણે શબ્દની પર્યાય કાર્યગત થાય એમ છે. અરે વાત ભાઈ, ક્યાં થાય? ધૂળમાં થતું નથી, કીધું ના. તાવ આવે ત્યારે શું થાય છે? 6 ડિગ્રી આવે ત્યાં. હે આમ ओ समझाणो आई के छे प्रभु उद्गल ना पुराण ने गलनी गलननी जीभ जड़नी अवस्था एनो शब्द पर्याय छे गुण नथी पर्याय छे नवी खंड मा परमाणु ना पिंड मा एक अवस्था थाय छे ए अवस्था थी भगवान चैतन्य ज्योत भिन्न छे एम ज्ञान मा ज्ञी ने आत्मा ने अंतरदृष्टि मा लेवो एने अंतर मा अतिंद्री आनंद नो वेदन ने अनुभव थाय आ एने सम्यक दर्शन ने सम्यक ज्ञान कहे अरे वाद भाई शब्द पर्याय ना अभाव रूप स्वभाव वालो होवा थी आत्मा पहले शब्द छे ने आत्मा ए आत्मा ने पुद्गल द्रव्य थी भिन्न पाड़वानो उपाय छे ते बधाने कारणे हवे लिंग लिए छे ए रूप रस गंध स्पर्श अव्यक्तपणु अने आ शब्द पर्याय ए लिंग वडी आत्मा जणाय एवो नथी ए शब्द नी पर्याय वडी आत्मा जणाय एवो नथी रूप रस गंध ने स्पर्श ने द्वारा आत्मा जणाय एवो नथी एना थी तो जणाय जड़ ए रस रूप गंध वगैरे ना अभाव रूप स्वभाव ने कारणे लिंग वडे अग्राय होवा थी पेलो सामान्य अर्थ करे छे अलिंग ग्रहण नो भाई सामान्य अर्थ करे पुद्गल नी हारे नो कहे छे पछी चैतन्य साथे संबंध करे ए आवा लिंगो जे रूप रस गंध स्पर्श एटले अव्यक्त अने तेमा जे शब्द नी पर्याय जड़नी ए बधा लिंग ने चिन्ह द्वारा आत्मा जणाय एवो नथी केम जणाय आगळ कहे छे समजाय छे काय ई सर्व बधाने कारणे रूप रस गंध ने स्पर्श अने शब्द नी पर्याय ने कारणे इतले के ए लिंग ने कारणे अग्राय होवा थी कोई रीति आत्मा रूप थी ख्याल मा आवे रस थी ख्याल मा आवे गंध थी ख्याल मा आवे स्पर्श थी के शब्द थी ख्याल मा आवे एवो नथी एनु जाणनार तत्व ती शब्द आदि ना ज्ञेय थी तद्दन भिन्न छे अंदर अरूपी ज्ञान घन चिदानंद अतिन्द्रिय आनंद कंद छे जड़ थी भिन्न पाड़ी ने स्वभाव मनी साथे एकता करता ये आत्मा ज्ञान पर्याय थी जणायो छे ये आ चार ने पांच लिंगो वडी जणायो अरे वाद भाई है ये तो एना अर्थ अलिंग ना तो हजी विष आवशे आ तो लिंग हजी पुद्गल नी हारी नाख्यू छे કે પુદ્ગળ ના રૂપ રસ ગંધ ના સ્પર્શ ને કારણે કે શબ્દ ની પર્યાય આ આની છે માટે એના કારણે એનું લક્ષગત થાય એ લક્ષણ એનામાં નથી સમજાય છે કાંઈ આ આત્મ તત્વ ને જ્ઞેય રૂપ બનાવવું એ આ પાંચ રૂપ રસગંધ સ્પર્શ ને શબ્દ થી તે જ્ઞેય રૂપ બનતું નથી અને સ્વજ્ઞેય રૂપાંતરમાં જ્ઞાનની દશામાં બનાયા વિના સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકમાં થતું નથી અને સમ્યક દર્શન ને જ્ઞાન થયા વિના એને આત્મા કેવો એ પ્રતીતમાં આવતો નથી તેથી તેને ક્યાં રમવું ક્યાં ઠરવું ક્યાં એકાકાર કરવું એવી ચારિત્ર દશા પણ એને પ્રગટ થતી નથી સમજાય છે કાંઈ હે વાત તો આ છે હવે એ માને ન માને તો એના સ્વતંત્રતાની વાત છે અનાદિથી હું એ ચીડ્યો છે અનાદિથી નવમી ગ્રીવે કે ગયો અનંત વાર मुनि व्रत धार अनंत वार ग्रिवेक उपजायो पण आत्म ज्ञान बिन ली सुख न पायो। भगवान आत्मा इतला शुभ भाव ने शुकल लेशानी परणति नाम दशा ने इतली वार उत्कृष्ट धारण करी एने योग्य के जेना परिणाम मान अंतिम ग्रिवेक 14 ब्रह्मांड 14 राजलोक भगवाने उभा पुरुष ने आकारे सर्वज्ञ परमात्मा ए जोया छे एनी अंदर ग्रीवाना स्थान मा स्वर्गना पाठड़ा ने वैमान छे त्यां आगळ अनंतवार प्रतीक प्राणी अनंता अवतार क्रिया छे। एक मुनि व्रत धार अनंत बैर ग्रिवेक उपजायो पण आत्म ज्ञान ए शब्द आदि नी पर्याय जड़ आदि ना रूप रस ने स्पर्श एना थी आम भिन्न एनो हूं करता नहीं ए मारू ज्ञेय नहीं ए मारा ज्ञान स्वभाव मा ए रूप रसगन स्पर्श नो अभाव वर्ते छे हूँ एकलो ज्ञान नो पिंड छो ज्ञाता दृष्टा छो एवी अंतरदृष्टि कर्या विना अनंता स्वर्गना भव कर्या एक भव घट्यो नहीं। समझाय छे काय तो भगवान आत्मा ए बधाना कारणे लिंग वड़ी जना एवो ये नथी एज आत्मा ने पुद्गल थी द्रव थी जुदू पाड़वानो उपाय छे। सर्व संस्थानो नो अभाव रूप स्वभाव वालो होवा थी आप छ संघ संस्थान नाम शरीर नी आकृतियो आ माटी जे शरीर एनी जी आकृतियो संस्थान एना अभाव स्वभाव वालो भगवान आत्मा छे एने आकार छे पर आ आकार ना अभाव स्वभाव वालो छे। कोई कोई के आत्मा ने आकार नो प्रश्न थियो तो क्या समझाणो त्या जयपुर आत्मा ने अरे भगवान आत्म तत्व छे ये वस्तु छे एनु कई पण अवगाहन क्षेत्र होय अने ये क्षेत्र छे असंग प्रदेशी एनी आकृति ते तेनो आकार छे पण आ छ संस्थान जड़ना आकार ना अभाव स्वभाव वालो छे आ ई केवू छे समझाय छे काय आत्मा ने निरंजन निराकार कहे छे ये तो अंजन ना मैल विनानो अने आकार जड़ना आकार विनानो कहेवामां आवे छे ईयां के छे सर्व संस्थानो ना अभाव रूप सर्व इतले आ पुद्गल जड़ आकृति सुंदर नरम पातली जाडी काठी शरीर नी कहे लोको ये बधा आकारो जड़ मां जड़नी अवस्था मां वर्तनारा छे। आत्माना प्रदेश आ नाग छे कान छे ई प्रमाणे त्यां आकृति पणे परिणमा छे थया छे पण आ आकारो छे तेना भाव स्वभाव वालो छे। अरे वाद भाई समझाय छे काय काशी घाटना कलशामा पाणी नो आकार कलशा प्रमाणे छे काशी घाटनो कलशो एनो पानी नो आकार कलशा प्रमाणे छे पण कलशा नी आकृति नो एमा अभाव छे। ओहो आ ए काशी घाट नो कलशो छे जोन आई माथुं आई पाळुं एठी आपी भगवान त्रिलोकनाथ सर्वज्ञ परमात्मा आत्मा कई रीते ज्ञेय नाम ज्ञान मां जणाय के आ छ संस्थान ना आकार ना अभाव स्वभाव वालो छे आकार नथी आ आकार एमां नथी समझाय छे काय हैं एनो आकार एना मार्यो प्रदेशत्व शक्ति ने कारणे आत्मानी कोई पण अवस्थानो आकार थी गुण नो होय ए तो चैतन्यनी आकृति नी वात छे आई जड़ना आकारो थी अभाव स्वभाव वालो छे आ सुंदर शरीर अमारू આ આંગળા આવા લાંબા પોળા અમારા આ નાક ગરુડના નાગ જેવું કાન કુંડળ જેવા ફલાણું આંખું હરણની આંખું જેવી મોઢું ચંદ્રના પ્રકાર જેવું એ ભગવાન એ તો બધા જડના આકાર છે એનું અભિમાન કે આકાર અમારો મિથ્યા દ્રષ્ટિ છે અચેતનના જડની અવસ્થાનું પોતામાં અસ્તિત્વ માનવું અથવા તે અસ્તિત્વનો જડનીય સંસ્થાન દશાનું અભિમાન અમને આવું શરીર મળ્યું અમે આવા બાપા તને શરીર મળ્યું નથી શરીર તને છે એવી તે મમતા મળી છે તને શરીર શરીરમાં કામ અસ્તિત્વમાં કરી રહ્યું છે શરીરના રજકણો શરીરના રજકણના પરમાણુઓ પ્રત્યેક પોતપોતાના કાર્ય કરી રહ્યા છે તારામાં એનો અભાવ છે અને એનામાં તારો એમ ચૈતન ભગવાન ચોસનો આનંદ કંદ અંદર છે એને આ સંસ્થાનના છ પ્રકારના સંસ્થાન સમચતુર્ષ સંસ્થાન કહેવાય છે કે ચારે બાજુની દિશાથી એનું શરીર આકૃતિમાં સરખું દેખાય જડની અવસ્થા છે ભગવાન તારાથી તો અત્યંત અભાવ સ્વભાવ સ્વરૂપ છે અભાવ કીધો ને યા સર્વ સંસ્થાનું નામ આકારોના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી આત્માને પુદગળ દ્રવ્યથી ભિન્ન પાડવું વિભાગ કરવો વહેંચણી કરવી એનો તે ઉપાય છે સાધન ભૂત એટલે તેનો ઉપાય છે ઓહો શું કહ્યું ઘરમાં વહેંચણી કરવી હોય ને બે ભાઈઓને વાંધા ઉઠે તો મામાને મહાને કોઈ બોલાવે કે ભાઈ આ અમારે બેને વાંધો તમે પતવું હવે આમાં પતવાનું શું અનાદિ કાળથી એક હોય છે કે નહીં ઓસરી ઉપર બે પહેલેથી કરે બે ભાઈ હોય ને તો ઓસરીમાં પથ્થરની લાઈને આણીકોનો ભાગ એનો ને જુદા પાડીએ દીધી પહેલેથી થાંભલી બે નાખે ને વચ્ચે ઓલી નાખી નામ કરે એને વેચવાની અને વેચવું પડશે એની પહેલેથી ખબર હે તમારે ક્યાં દામોદરભાઈ ઓલકો રહે તમે આણીકોનો ઓલ કોક ને એક એક ઓસરી હોય છે દામોદરભાઈ હા એક ઓસરી બે પછી ફળિયામાં નાખી દે વંડી પહેલેથી ખબર છે કે વેચવું પડશે ભાઈ ભાઈ ભાગ પડે એ એકઠા રહે એમ ભગવાન કે છે જળને ચૈતન તારે અંતરમાં વેચેલા પડ્યા છે પણ તારી દ્રષ્ટિમાં વેચવા પડશે હે એ અંતરમાં ની આ દશા જળની આ આકાર અમારો અમે સુંદર અમે કુબડા અમે આવા અરે પ્રભુ અમે અહીં કોંઢિયા કોંઢ નીકળે છે ને અહીં કોંઢ નીકળે અહીં જરી પાછળ નીકળે એ તો સંસ્થાન જળનો આકાર પ્રભુ તારું ચૈતન અરૂપી તત્વ એ આકારના અભાવ સ્વભાવ વાળું તત્વ છે એ આકારની કોઈ પણ ક્રિયા તારા અધિકારની વાત નથી ને તારા અસ્તિત્વમાં તેની હયાતી નથી સર્વ સંસ્થાનોના અભાવ સ્વભાવ હોવાથી આત્માને પુદગળ દ્રવ્યથી વિભાગના સાધન ભૂત પહેલેથી કહેતા આવ્યા છે શું સાધન ભૂત અરસપણું મૂળ પાઠનો શબ્દ છે તે રસ નથી માટી અરસપણું એ જડથી જુદું પાડવાનું આત્માનું સાધન છે અરૂપપણું અગંધપણું અવ્યક્તપણું અશબ્દપણું સમજાણું અને અલિંગ ગ્રહણપણું અને અસંસ્થાનપણું છે એ પુદગળ પરમાણુ માટી અજીવ જગતના તત્વો સતપણે ટકીને એને કારણે પલટી રહ્યા એ તારું તે જ્ઞેય એમાં નથી તારું જ્ઞેય તારામાં છે એ પુદગળથી ભિન્ન પાડવાનો અંતર ભગવાન જુઓને મરતા ને કાળે આ શ્વાસે લોકો નથી કહેતા કે શ્વાસે તારો હગો નથી કે છે ને ડાક્ટર શું થાય છેલ્લે હે પણ હવે અહીં મરી મરદું છે અહીં આવશે છન્નુની ગાથામાં મૃતક કલેવરા ભગવાન આત્મા અમૃત છે. એમાં જુઓ આ તો મોતે નહીં એવું અમારા સમયસારમાં કરતામાં આવશે. મૃતક કલેવરા એમાં અમૃત ભગવાન બિરાજે છે. અમૃત ને અમૃત ગુલાટ ખારીને વાત કરી છે. ભગવાન આત્મા અમૃત સચિદાનંદ આનંદ અતિન્દ્રિય રસનો મોટો સરોવર દરિયો સાગર છે. અમૃત જેનો સ્વભાવ એને પરિમિતતા ને મર્યાદા કેમ હોય, જે અખંડ દ્રવી એક છે, પોતાનો અખંડ ને અભિન્ન એક પદાર્થ છે, તેનો જ્ઞાન ને આનંદના સ્વભાવ ને મર્યાદા હદ ને પરિમિતતા કેમ હોય. એ તો અપરિમિત બેહદ અનંત અખંડ જ્ઞાન ને આનંદ નો એક અંદ છે. બરાબર છે આ છોટુભાઈ? ક્યાં પણ ગયો આમાં, કોણ જાણે શું હંતાઈ ગયો ક્યાંય. કેતા ને આપણે ભાઈ ભગવાનજીભાઈ કેતા કા ધોઈલ મૂળા જેવો ગયો ક્યાં કાવો. મહારાજ વાત કરે પ્રભુ, એ ક્યાં ગયો એ જાણનાર જ આત્મા છે. ક્યાં જેની અસ્થિ થાય છે, ક્યાં ગયો કોણ જાણે, કઈ સ્મૃતિ પટમાં તેનો નિશ્ચય થાય છે. એ સ્મૃતિ પટ એની પર્યાય દશા છે, એનો આખું તત્વ તેનો ધરનાર છે. એમાં નથી એમ કહેતા અસ્થિ થઈ જાય. સમજાય છે કાંઈ? પણ એ વાતની અંતરમાં પોતાની શોધ કરવાની રીતને કળા પણ જાણે નહીં અને એને ધર્મ થઈ જાય. બાપુ એ વાતો અનંતકાળથી બીજી માનીને કરી છે, પણ ભગવાન આત્મા એની મર્યાદાને ક્ષેત્રકાળ ભાવમાં રહે છે. એ જડથી તદ્દન જુદો, એને કાંઈ સંબંધ નથી. એવો આત્મા પૂદગળ અને આત્માથી ભિન્ન કરવાના સાધન કયા? હવે પૂદગળ તેમજ અપૂદગળ એવા સમસ્ત અજીવ દ્રવ્યો હવે બીજા પાંચ ચારથી જુદું પાડવાની વાત કરે છે. આત્મા એક સ્વરૂપ, એ સિવાય પાંચ અજીવ. પાંચ અજીવ માયેલો એક પૂદગળ, એને જુદું પાડવાની એક વાત અત્યાર સુધી કરી. હવે પૂદગળ તેમજ અપૂદગળ એટલે કે ધર્માસ્તી ધર્માસ્તી આકાશ ને કાવ, એ પાંચી આવ્યા. હવે પૂદગળ અને અપૂદગળ એવા સમસ્ત અજીવ દ્રવ્યો, સમસ્ત અજીવ પદાર્થો જેમાં ચૈતન ને આનંદ આદિનો સ્વભાવ નથી, અચેતનપણું જેમાં છે, આકાશ કાળ ધર્માસ્તી ધર્માસ્તી વગેરે, ઉદગળ પણ અચેતન અજીવ છે, એવા અજીવ દ્રવ્યોથી વિભાગનું સાધન, વહેંચણીનું સાધન, ભિન્ન કરવાનું સાધન, વિભાગ નામ બે ને ભાગલા પાડવાનું સાધન, તો ચેતના ગુણમય પણ છે. જાણનાર ચેતના ગુણથી હું છું, ચેતના ગુણથી હું છું. તો સમજાય છે કાંઈ? આ જાણ જ્ઞાન થી લક્ષણ છે, એનાથી ભગવાન લક્ષ નામ ધ્યેયમાં આવી શકે છે. જ્ઞાન એનું લક્ષણ છે, ચેતના એટલે જાણવું દેખવું એનું સ્વરૂપ છે. એ ચેતના ગુણમય પણ ભાન થાય છે દશા વળી. આ ચેતના ગુણ એવો આત્મા, જાણનાર એવો આત્મા. જો આમાં એમ પણ લીધું કે એ પાંચ દ્રવ્યો વડે અજીવ વડે જણાય એવો નથી, પણ પુણ્ય પાપના વિકલ્પ ને વિકારની લાગણીથી પણ એ જણાય એવો નથી. સમજાય છે કાંઈ? તત્વજ્ઞાન તરંગિણીમાં એનો દાખલો આપ્યો છે કે આ શરીર છે, શરીર શરીર ટાઢું સુવાળું કર્કશ, એના હાથમાં લાકડી રાખીને આમ છૂટવા જાઓ તો શરીર નહીં જણાય. આ લાકડી હાથમાં છે એ વળી ટાઢું સુવાળું નહીં જણાય. એક વાત, વધેલા નખ દ્વારા એને આમ જાણવા જાઉં ટાઢું સ્પર્શ એમ નહીં જાણી શકાય. ત્રીજું કે શરીર આખું જે અવયવી પદાર્થ છે એનો જે અવયવ અંગુળી કે હાથ એનો એક અવયવ ભાગ છે, એનો એ અવયવ દ્વારા આમ સ્પર્શતા એ કેવું શરીર ટાઢુંનું છે એનો વિવેક એનો વિભાગ પરથી તેનાથી જણાયો. આ શરીર બીજાથી જુદું. હવે એમ આત્મામાં જેમ લાકડાથી શરીર જણાય નહીં, નખથી શરીર જણાય નહીં, એ એના અવયવથી શરીર જણાય, બીજાના અવયવોથી તે શરીર જણાય નહીં. એમ ભગવાન આત્મા આ લાકડા એટલે મનવાણીને દેહ પરમાણુ માટી જેને લિંગ કીધા એ લાકડાથી તે આત્મા જણાયો નથી. સમજાય છે કાંઈ? અને વધેલા નખ એટલે કે શુભ ને અશુભના ભાવરૂપ જે વિકાર કે જેના સ્વભાવમાં નથી, એવા પુણ્યને પાપ શુભ ને અશુભની વિકૃતિના ભાવ દ્વારા એ વધેલા નખ દ્વારા જેમ શરીરનો સ્પર્શ ટાઢોનો જણાય નહીં એટલે શરીર જણાય નહીં. એટલે કે અંદરમાં પુણ્યને પાપના વધેલા નખ દ્વારા ચૈતન કોણ છે તેનું જ્ઞાન ત્રણ કાળમાં થઈ શકે નહીં. સમજાય છે કાંઈ? હવે જેમ આ શરીરને જાણવા એનો જેમ અવયવ આંગળીને હાથ, એમ ભગવાન આત્માને જાણવાનો જે જ્ઞાન ચેતનામય જે ચેતનાની અવસ્થાનો અંશ જે વ્યક્ત પ્રગટ છે, પુણ્યપાપ નહીં શરીરવાણી મન નહીં, જે વ્યક્ત નામ પ્રગટ જે જ્ઞાનની એક સમયની અવસ્થા શાસ્ત્ર ભાષાએ કહીએ તો એને ક્ષોપસમ અવસ્થા, એ ક્ષોપસમ એ ત્રિકાળી ચૈતન્યનો એક અવયવ નામ અંશ છે. સમજાય છે કાંઈ? એ ક્ષયોપસમ એટલે જ્ઞાન ગુણ જે ત્રિકાળ છે ધરનાર ચેતન ત્રિકાળ છે, ચેતન વસ્તુ ચૈતન્ય એનો ગુણ એની અવસ્થાનો વિકાસનો અંશ એનો અવયવ છે. એ અવયવને અંતરમાં વાળતા અવયવી કેવો છે તેનું ભાન થાય સિવાય બીજો કોઈ ઉપાયનો છે નહીં. અરે વાત ભાઈ, આવો આત્મા ક્યાં આમાં નજરો ક્યાં નાખવી કે છે? અરે ભગવાન, તારી નિધિ અને તારો સ્વભાવ સાગર ચૈતન અંદર વસ્તુ છે ભાઈ. જેટલા ભગવાનો પરમાત્મા થયા એની દશા પરમાત્મા કાળે લાવ્યા ક્યાંથી? જેટલા પરમાત્મા અરિયન સિદ્ધો થયા એની અનંત જ્ઞાન દર્શન અનંત આનંદ ને અનંત બળ એવી દશાના પૂર્ણ સામર્થ્યને લાવ્યા ક્યાંથી? શરીરમાંથી લાવ્યા, વાણીમાંથી, પુણ્યને પાપના વિકલ્પો વૃત્તિઓ ઉઠે છે એમાંથી, એની વર્તમાન અવસ્થાનો અંશ વર્તે છે એમાંથી? ના, અંતર ચિદાનંદ ધ્રુવ જ્ઞાયક ભાવ એક રૂપ પડ્યો છે એમાં પકડતા વર્તમાન અંશને એમાં વાળતા ઉગ્ર એકાગ્રતા થતા સામાન્ય ઉગ્રતા થતા તેને સમ્યક દર્શન થાય છે, વિશેષ અંતર ઉગ્રતા એકાગ્રતાની થતા ચારિત્ર થાય છે, અને વિશેષ ઉગ્રતાથી એમાં લીનતા થતા કેવળ જ્ઞાન થઈ જાય. ઓહો હો, અરે ભાઈ ક્રિયા, હે? આ વિધિની વાત હાલે છે, નહી હાલે છે? વિધિ થતા છે કે અવિધિ? હે, ઈ કે છે જો ચેતનામય ચેતના ગુણમય પણ છે ભગવાન આત્મા, એનું લક્ષણ જાણવાની દશા જે વર્તમાન જે જ્ઞાનનો અંશ વિકાસ રૂપે છે તે, વિકાર રૂપે જે પુણ્યપાપ છે તે નહીં, એ વિકાસનો અંશ જે પર વિકાર અને પરને જ્ઞેય તરીકે અનાદિથી જાણતો આવે છે એમાં જેનો અંશ છે તેનું જ્ઞાન એને અનાદિકાળથી થયું નથી. સમજાય છે? કાંઈ આ જ્ઞાનની અવસ્થા એ વળી આત્મા અંતર વસ્તુ છે. પૂરણ જ્ઞાન ને આનંદ અખંડ પદાર્થ, એનાથી આત્માનો અનુભવ, એનાથી આત્માનું જ્ઞેય પકડાય છે અને આત્માનું સ્વસંવેદન જ્ઞાન થાય તેને ધર્મની પહેલી શરૂઆત કહેવામાં આવે છે. ઓહો હો, અરે ધર્મભાઈ, આમાં ક્રિયા એવી કે નહીં? કાંઈ ભગવાન, કોઈ દ્રવ્યને કોઈ ગુણ ક્રિયા વિનાનો કોઈ સમય ન હોય, કારણ કે એનું પલટવું બદલવું એની ક્રિયા, પણ એનું બદલવું જ્ઞાનનું રાગને પુણ્યને પર તરફના લક્ષ્ય બદલવું, એકનું પર જ્ઞેયને જાણતો અટક્યો તે મિથ્યા દ્રષ્ટિ પણ હે, અલ્પ અંશને આખું તત્વ માની લીધું. સમજાય છે? કાંઈ આઈ આચાર મહારાજ કે છે કે ભાઈ, ભગવાન આત્માને ઉદ્ગળ અને અપુદ્ગળ એટલે કે બીજા કાળ આદિ પદાર્થો આકાશ આદિ એનાથી વિભાગ જુદો પાડવાનું સાધન એ ચેતના ગુણની દશા છે. પકડવું ભારે ભાઈ, સમજાય છે કે નહીં? આમાં મગનભાઈ સંભળાય છે કે નહીં? સંભળાય છે ને? કાને જરૂર છું હે? ઓહો, એને લાખો વાતો અવળી કરી પણ એને વાસ્તવિક તત્વની ખોજમાં શું સાધન ખોછે એને કોઈ દી ખોજ્યું? ભગવાન આત્માને, ભગવાન આત્માઓ કહે છે ભગવાન, જ્યાં ત્યાં ભગવાન જ બોલાયો છે ને આપણી ગાથામાં, જો બધી ભગવાન આત્મા તો આમ પુણ્ય પાપના ભાવ જળમાં સિવાળ છે એ મેલનો અનુભવ કરાવે છે. ભગવાન આત્મા હતા અતિ સદા નિર્મળ હોવાથી ચૈતન માત્રના સ્વભાવનો અનુભવ કરાવે છે. સમજાય છે? માટે પુણ્યને પાપના મેલ ભાવ એનાથી ભગવાન આત્મા અતિ સદા નિર્મળાનંદ મેલની પર્યાયની કૃત્રિમતાની પાછળ અંતર અકૃત્રિમ સદા ભગવાન બિરાજે છે પોતે, એનું ચૈતન માત્રપણે અનુભવ થઈ શકે છે. એને વિકારના મેલ વડે આત્માનું પ્રતીત કે આત્માનું જ્ઞેય પકડી શકાતું નથી. ઓ સમજાય છે? કાંઈ આઈ કે છે કે એ ઉદ્ગળ અને તેમજ અપુદ્ગળ એવા સમસ્ત અજીવ દ્રવ્યો એટલે પાંચ, એનાથી વિભાગના ભેદ પાડવાનો ઉપાય સાધન એટલે ઉપાય તો ચેતના ગુણમણ પણ છે અને તે જ માત્ર સ્વજીવ દ્રવ્ય આશ્રિત હોવાથી એ જ્ઞાન જાણવું એ સ્વજીવ દ્રવ્ય આશ્રિત છે. જાણે 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 જાણવાની જે દશા એ પરતરફથી અનાદિથી વળી છે એ દશા સ્વજીવના આશ્રિત છે. એ જીવ આશ્રિત છે, રાગ આશ્રિત, પુણ્ય આશ્રિત, નિમિત્ત આશ્રિત એ દશા નથી. અરે ક્રિયા ભાઈ, ધાર્મિક ક્રિયા યા આવી ગયો ને, વંદે તદ્ગુણ લબ્ધયે, આ સ્વજીવ આશ્રિત છે. આત્મા અખંડાનંદ પ્રભુ ધ્રુવ ધ્યેય કરીને, ધ્રુવ વસ્તુ સામાન એક રૂપને ધ્યેય બનાવીને એકાકાર થાય તેણે ભગવાનનું વંદન કર્યું, એણે ભગવાનનું વંદન કર્યું. વિકલ્પ ઉઠે છે શુભ, એ વ્યવહાર વંદન કહેવામાં આવે છે. પણ આ નિશ્ચય વંદન, એમાં એને વ્યવહાર વંદનની પ્રતીત પણ હોવી જોઈએ કે વિકલ્પનો કાળ હોય, અશુભથી બચવા, પૂર્ણ અરાગી વિતરાગી નિર્વિકારી દશા ન થાય ત્યાં સુધી ભૂમિકાને યુક્ત એવો ભાવ હોય છે. એ ભાવની શુભના પાછળ ભગવાન તદગુણ લબ્ધઈ જ્ઞાનની ખાણ, આનંદની મૂર્તિ અને દ્રષ્ટાનો સાગર ને વીર્યનું સ્વરૂપ એકલું આત્મા છે. વીર્ય એટલે વીર્ય રેત નહીં શરીરની, આત્મબળ એવો અનંત સ્વભાવ તે ચેતનામય વડે જાણી શકાય છે. અને ચેતનામયથી એકાકાર થતા એનાથી પૂર્ણાનંદની ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, આ એની ક્રિયા છે. ઓ સમજાણું કાંઈ કે દ્રવ્યને ગુણ પરિણમ્યા વિના, બદલ્યા વિના, રૂપાંતર થયા વિના રહેતા એ રૂપાંતર થવું તે ક્રિયા, પણ તે જ્ઞાનની દશાનું અંતરમાં એકાગ્ર થઈને રૂપાંતર થાય તેને ધાર્મિક ક્રિયા કહે છે. અને તે જ્ઞાન રાગમાં રોકાઈને રૂપાંતર પુણ્યપાપનું કરે તે વિકારી ક્રિયા છે. શરીરવાણીની ક્રિયા તે કાળે થાય તે અજીવને જડની ક્રિયા છે. યા તપયોની હું છે આ તપની વ્યાખ્યા, તપંતી તી તપ, જે સ્વરૂપ છે જ્ઞાનાનંદ છે એમાં એકાગ્ર થઈને ઉગ્રપણે પ્રયત્ન પરાયણ થવું, એનાથી આત્મા સોનાને જેમ ગીરું ઉપતા સોનું ઝળકે છે વિશેષ, એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. એની અંતરનો જ્ઞાનનો ભાવ પ્રયત્ન પરાયણ તત્પર થઈ અંતરમાં ઉગ્રપણે લીન થાય અને આનંદની ધારા એની વર્તમાન દશામાં ઉગ્રપણે અતિન્દ્રિય આનંદ આવે, આ એને ભગવાન તપ કહે છે. સમજાય છે કાંઈ? અરે ફેર પણ આવે છે ને દાખલો, બહાર માં નથી આવતો. માણે માણે ફેર આનંદ કહે પરમાનંદા, માણે માણે ફેર એક લાખે તો નહીં મળે એક ત્રાંબાના, એમ તત્વદ્રષ્ટિ અને અતત્વદ્રષ્ટિ મેં વાતે વાતે ફેર. ભગવાન એ વાતું બીજું છે બાપા, સાધારણ વાત હોય તો અનંતકાળ વીત્યા એમાં કેમ ન થયું તારું કલ્યાણ? અનંતવાર સ્વર્ગમાં ગયો, અનંતવાર શેઠાઈ, ધૂળની આ મળી 5-50 લાખ કરોડ એવા કોઈ શુભ ભાવ હોય તો એ જાતની પ્રાપ્તિ દેખાય. પ્રાપ્તિ એટલે સંયોગ આવે, તારા તત્વની અંદરમાં લાભ પરને લઈને પુણ્યને લઈને કાંઈ નથી. અહીં ચેતના ગુણમય પણ કહ્યું છે, સમજાય છે? એ જાગ્રત જાગ્રત અવસ્થા, એ જાગ્રત અવસ્થા, એ જાગ્રત અવસ્થા પૂર્ણ જાગ્રત તરફ વાળતા આત્મા જ્ઞેય કેવો છે એમ ભાન થાય. પુણ્યને પાપી અજાગ્રત અવસ્થા છે, શુભ ને અશુભ ભાવી અજાગ્રત અવસ્થા છે, એમાં ચૈતન્યના પ્રકાશના જાગ્રતનો અંશ આવતો નથી. તેથી ભગવાને શુભ અશુભ ભાવને જળ સ્વભાવ વાળા કહીને અંધકારમય કયા છે. ઓહો સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા અંતરના જ્ઞાનની દશા એ મય છે, એ મય છે, એ રૂપ છે. એ વળી અંતરમાં એકાગ્ર થતા જળ ને આશ્રવ તત્વ નવ છે ને, નવ તો એક અજીવ તત્વથી પણ ભિન્ન, અને આશ્રવ અને જીવ બે તત્વ ભિન્ન છે, બે એક નથી. બે એક હોય તો બે નામ જુદા ન પડે. પુણ્યને પાપના વિકલ્પનો મેલ, શુભ શુભ દયા દાન વૃત્તિ આદિનો વિકલ્પ એ મેલ છે. અજીબ છે, જળ સ્વભાવ છે, અજાગ્રત ભાવ છે, અંધકારમય છે, અચેતનપણું એમાં છે. એટલે કે ચેતનના જ્ઞાનનું જાગ્રતપણું એ પુણ્યને પાપની લાગણીઓમાં નથી. સમજાય છે? કાંઈ નહી સમજાય સાહેબ. હવે આ તમારે વકીલાત ભણવામાં કેટલા વર્ગ ગાળ્યા છે બાપુ કહો, એમાં ગાળ્યા છે કે નહીં? કે બે બે દીમાં ભણી ગયા છો વકીલાત, છતાં એ વિદ્યા અનંતકાળથી શીખ્યો એ અવિદ્યા છે. વિદ્યા એને કહીએ કે જેનાથી સા વિદ્યા યા વિમુક્ત, એ નિશાળમાં બહુ લખે છે. ભાઈને કહ્યું ગણ્યું ચંદુભાઈને, નિશાળ કહેવાથી બધે લખો તમે, કીધું સા વિદ્યા યા વિમુક્ત, શું અર્થ એનો? વિદ્યા એને કહીએ કે જેનાથી આત્માની મુક્તિ થાય. જગતની વિદ્યા તે બધી અવિદ્યા છે. સાચું છે આ? માને ન માને એનો પ્રશ્ન ક્યાં છે? અહીં તો વસ્તુ જ આમ છે, સત્ય જ આમ છે. ભગવાન આત્મા દેહના પરમાણુ માટીથી જુદો, એ તો પહેલું પૂદગલથી જુદો ઠરાયો, પણ પછી બીજા અજીવોથી પણ, અને ખરેખર તો એ ચેતનમય એટલે પુનપા પણ જીવનું વાસ્તવિક ચેતન સ્વરૂપ નથી, માટે એને અજીવ કહેવામાં આવે. ઓહો, સમજાય છે? કાંઈ એ ચેતન ચેતના ગુણમય પણ છે, અને તે જ માત્ર સ્વજીવ દ્રવ્ય આશ્રિત હોવાથી, ઓલામાં હોવાથી હોવાથી કહ્યું તું ને, અભાવ સ્વભાવ હોવાથી, અહીં કે છે કે માત્ર સ્વજીવ દ્રવ્ય આશ્રિત હોવાથી કારણ આપે છે. જ્ઞાન દશા ચૈતન્ય ઝલકતી ચમકતો તારો અંશ રૂપે, એનાથી અંદર ચૈતન સૂર્ય એ પકડીને જ્ઞેયપણે પ્રતીત થાય તેને સંકિત કહે. એ જ્ઞાન માત્ર સ્વજીવ દ્રવ્ય આશ્રિત, માત્ર કોઈ ઇન્દ્રિય આશ્રિત કે પર આશ્રિત કે રાગ પુણ્ય આશ્રિત એ નથી. જ્ઞાનની દશા જેને લાખો કરોડો વાતો જેના જ્ઞાનની દશામાં યાદ રહે છે, 90 વર્ષની ઉંમર હોય તો 80-80 ની વાત યાદ રહે છે કે નહીં? એ ગુણમાં નહીં, પર્યાયમાં, અવસ્થામાં, વિકાસ અંશમાં, વિકાસનો જે અંશ છે જ્ઞાનની પર્યાય હાલત, એમાં એ 90 વર્ષની યાદગીરી, 90 વર્ષમાં દ્રવ્ય નામ ક્ષેત્ર, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ કે એના સંયોગો દ્રવ્યના બધા નામો, એની યાદગીરીની એની દશા એની અવસ્થામાં એ છે. પુનપાપમાં એ નથી યાદગીરી, જળમાં યાદગીરી નથી, પુનપાપમાં નથી. એ યાદગીરીનો જે ચૈતન્યનો અંશ, એ જ્ઞાનનો વિકાસ અંશ એનો અવયવ છે. એ અવયવને અવયવી તરફ ઝુકાવતા સ્વજ્ઞેયની યથાર્થ પ્રતીતિ થવી, તેને સ્વસંવેદન જ્ઞાન અથવા સમ્યક દર્શન એને કહે. આ સમ્યક દર્શનનો વિષય છે ભાઈ. આ જ્ઞેય તત્વ કહો કે સમ્યક દર્શનનો વિષય કહો, બે એક છે. અંદર જયસન આચાર્ય કે સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે? કાંઈ પણ એ પંથે ને રાહે કૂદી ગયો નથી, એટલે એને જ્ઞાનચંદભાઈ કે છે અઘરું લાગે છે, અઘરું લાગે છે. ભગવાન પોતે પોતાના ઘર અઘરા ન હોય, પણ એને અઘરા માન્યા છે, કલ્પ્યા છે. પેલા બળદ હોય છે એ જંગલમાં લઈ જાય ત્યારે વેઠ પણ તરીકે દબાણથી જાય, હાજે જયારે છૂટે ને ગમાણી આવવું હોય ઘરે, રમતા ઝમકતા ખેલતા હાલ્યા આવે. કારણ કે હવે હાજે ત્યાં ઘરે ચાર પોર આરામ મળશે, એ આરામની ખાતર એ બળદ પણ ઝૂકતા ખેલતા હાલ્યા આવે. પણ બહાર નીકળવું હોય અમારે તેમને કામ કરાવશે, બરાબર હોંશથી ન જાય. આ કે છે અનાદિકાળનો પુણ્ય પાપ ને શરીરાદીમાં બંધાયેલો આત્મા એ તો બહાર નીકળીને બંધાણો, ઘરમાં આવવા ટાણે ખેલ ને કૂદતો કૂદતો આવે, હોંશથી હરખતી આવે, માટી સરળ છે. સમજાય છે? કાંઈ ઘેર આવવું છે. આચાર મહારાજે બે વાતો કરી છે. એક તો આ પૈસા શરીર આબરૂ કીર્તિબાઈ નું છોકરા મળવા અને સ્વર્ગ આદિ મળવું એ સુલભ છે. સુલભ છે એટલે અનંતવાર મળ્યું છે, અનંતવાર મળ્યું છે. અને ભગવાન આત્મા એની અંતરદ્રષ્ટિ, એની શ્રદ્ધા રાગને પુણ્યને નિમિત્તે રહી એવી શ્રદ્ધા કરીને અંતરમાં આવવું મહા દુર્લભ છે. કેમ કે અનંત કાળે કર્યું નથી એ અપેક્ષા. હવે ગ્લાટ ખાઈશ વાત સાંભળો. એ શરીર વાણી મનને પૈસા મળવા એ દુર્લભ છે. કેમ કે એ પુણ્યને આધીન છે, તારા પ્રયત્નને આધીન નથી, માટે પરાધીન છે, માટે તે દુર્લભ છે. સમજાય છે? કાંઈ પેલું જેને સુલભ કહ્યું હતું એને હવે બીજી અપેક્ષા એ દુર્લભ કહ્યું. હવે પેલું જેને દુર્લભ કહ્યું છું એને સુલભ કહીએ છીએ. કેમ? બાય લક્ષ્મી આદિ શરીર સુંદર રહેવું, નિરોગતા રહેવી, સ્ત્રી કુટુંબનો મેળાપ એ તો પૂર્વના પુણ્યના પરમાણુને આધીન છે, માટે તે દુર્લભ કહ્યું. અને આ ચૈતન્યનો સ્વભાવ સુલભ છે. કેમ કે તેના સાધન માટે રાગ ને પુણ્યને નિમિત્તના સાધન ગોતવા પડતા. ન ક્લેશો ન ધનવયમ, એ આત્માની અંતરદ્રષ્ટિ કરવામાં ક્લેશ નથી, ધનનો વ્યય નથી, પીડા થતી નથી, કોઈ પાસે પ્રાર્થના કરવી પડતી નથી, પરદેશ ગમન જવું પડતું નથી, માટે સુલભ છે. કેમ કે તારા જ અંશને તારામાં વાળવો એમાં પરની પરાધીનતા નથી. જો નગ નહી આ બોલ સુલભ થઈ ગયું પાછું. અરે ભગવાન, અરે તારી વાતો બાપા તે હૃદય દઈને સાંભળી નથી. રૂચિપૂર્વક આ સચના શું છે સાધનો અને સચની પ્રાપ્તિ કેમ થાય? ચોરાશીના અવતાર અનાદિથી એવા પોથા નીકળ્યા એના કે એના દુઃખને એ જાણે ને ભગવાન જાણે, પણ એને એ દુઃખથી મુક્ત થવું આહા યુવાન અવસ્થામાં હોય. આકડિયામાં હતા ને હમણાં, તેથી એક બે બિચારા કણબી 40-45 વર્ષના કણબી બે હતા. તે ઓલા આમ દાડિયાનો 1.5 રૂપિયો મળે અને એને ઓલો પથ્થર તોડવાની સુરંગ હોય ને, દારૂ નાખીને પથરા કાઢે, એના 3-3 મળતા. વીવી વર્ષથી હોંશમાં હતા, એમાં એ સવારના 8 વાગે એ સુરંગ આમ કરવા જાય છે. ત્યાં કાચો કોઈ કણ રહી ગયો, દારૂ નાખે ને પછી કપડું નાખતા જાય ઉપર, એના ઉપર ખાંડે પાદરો ઓલા પર ના ખાંડે, અને ખાંડતા કોઈ એવી લાગી એક જણાના બે હાથ આંખ નીકળી ગયા, બીજાની આંખમાં લોહી ધારા ના ખૂટી ગઈ. રાત હા અમરેલી લઈ ગયા એકદમ, બસ તમારી ત્યાંથી હતી. જ્યાં ત્યાં તો આકડિયામાં ક્યાંથી મોટો, પણ બસ હતી, લઈ ગયા. ડાક્ટર કાપી નાખો, કાપી નાખે ડાક્ટર નાખે, ઘરી લટકતી હતી ચામડી. હવે એને ખાવું ક્યાં, પીવું ક્યાં, શું કરવું, ગરીબ માણસ. આ દુઃખી સંયોગના નથી, એ તો સંયોગથી બતાવવાની એક રીત છે. દુઃખ છે એ સંયોગની અવસ્થામાં એકાકાર બુદ્ધિનું ચૈતન્યમાં ભિન્ન પાડીને એમાં લીન થઈ જાય એનું દુઃખ છે. સમજાય છે? પગ નો હોય તો આણું ખાય પીવે આમ, આ તો આઈ પગ બે હાથ જ નહીં. ગરીબ માણસ રળવાના હાથ બંધ, રોવે રોવે રોવે, બાયડ્યું રોવે એ રોવે, અસાદ પેલો તો અસાદ થઈ ગયો. અસાદ ભાઈ આ દુઃખના તો નિમિત્તો કયા? દુઃખ તો તારી દશામાં જેટલા પ્રમાણમાં અતિન્દ્રિય આનંદ પ્રભુ આત્મા તેની ઉલટી ગુલાટ ખાઈને જે આનંદનો અભાવને અસાતના કરે છો એટલી તારી દશામાં તને દુઃખ વિદાય. દુઃખની વ્યાખ્યા છે સંયુક્ત દુઃખ કેવું, એ તો લોકોને સમજાવવાની નિમિત્તથી રીત નિમિત્તના કથનો હોય છે. દુઃખ ક્યાં હોય? જ્યાં આનંદ હોય એની ઊંધી દશામાં દુઃખ હોય. જળમાં કઈ આનંદ નથી કે એની ઊંધી દશામાં દુઃખ હોય? બરાબર છે, આ વાત સમજાય છે? આ તો બે ને બે ચાર જેવી વાત, એમાં ક્યાંય ફેરફાર, ત્રણ કાળ ત્રણ લોકમાં કઈ થાય નહીં એવું એ સત્સિદ્ધ છે. પણ એને ખ્યાલમાં લેવા માટે દરકાર કરી છે. ભગવાન આત્મા કે છે, ભાઈ એ સ્વજીવ દ્રવાશ્રિત છે, સુલભ છે એમ કે હું અહીંથી કાઢ્યું. કેમ કે જ્ઞાન તો સ્વજીવને આશ્રી છે, એ કઈ તારે પર આશ્રય લેવો પડતો, માટે તે સુલભ છે. હાથ ધ્રુજે છે અધિકાર આત્માનો, માથું આ થાય આમ ફરે ફલાણું થાય, શરીરની અવસ્થાનું થવું તારા અધિકારને ઈચ્છાના અધિકારની વાત નથી. પણ આય તો ઈચ્છાનો અધિકાર આત્માને જાણવામાં નથી. સમજાય છે? કાંઈ કેમ કે ખરેખર સ્વજીવ દ્રવ્યાશ્રિત કાળી વસ્તુ નથી, એ તો કૃત્રિમ અંધકાર વિકલ્પ ઉઠે છે શુભ શુભનો. માત્ર સ્વજીવ દ્રવ્ય આશ્રિત હોવાથી સ્વલક્ષણ પણ ધરતું થકું, સ્વલક્ષણ પણ ધરતું થકું, પણ ચેતના ગુણ એ તારી દશામાં અને ગુણમાં તારામાં છે, એ તારાથી તારું અંતર વલણ થાય એમાં પરની કઈ જરૂર, સાધનને બીજા સાધનને શોધવાની કઈ વ્યગ્રતાનું કારણ નથી. ભગવાન આત્મા ચૈતન જળ હળ સૂર્ય સ્વભાવથી ભરેલો પૂરણ, એની વર્તમાન દશાથી અંતર જોતા જે સ્વદ્રવ્ય આશ્રિત ગુણ અને એની અવસ્થા પણ સ્વદ્રવ્ય આશ્રિત સ્વતત્વ આશ્રિત છે, એ સ્વલક્ષણ પણ ધરતું થકું આત્માનો શેષ દ્રવ્યોથી વિભાગ સાધે છે. બોલું પૂદગલથી વિભાગ સાધવાનો વહેંચણી કરવાની વાત કરી હતી. આ બધા દ્રવ્યોને વિકાર એનાથી વહેંચણી અને ભાગને વહેંચણી કહો કે ભેદ જ્ઞાન કહો, તે ચૈતન જાણપણાનો સ્વભાવ, એ જ્ઞાનમાં કેટલી યાદગીરી કેટલું જાણપણું દશાના અંશમાં વર્તે એને, અને તે વર્તતો અંશ આગળ વધે તો વધારે નિર્મળતા થાય, એ ઓછામાંથી વધારે નથી આવતું, એ નિર્મળતાનો અંશ એ પૂરણ સ્વભાવમાંથી આવે છે. એવો જે પૂરણ જ્ઞાનાનંદ સ્વભાવ તે સ્વજીવ દ્રવ્યાશ્રી છે, એવો જે નિર્ણય જ્ઞાનની અવસ્થામાં થવો એ જ્ઞાનને સ્વત્ર વાળતા થાય છે. ઓહો, આ સમ્યક દર્શન, એનું નામ સમ્યક એટલે કે સત્ય જ્ઞાન, સમ્યક એટલે કે સત્ય જ્ઞાન એટલે કે સત્ય વિદ્યા, કે જે વિદ્યાથી વિદ્યમાન પદાર્થ ત્રિકાળ છે તે દ્રષ્ટિમાન જ્ઞાનમાં જણાય, તે વિદ્યા વિદ્યાનો નાશ કરી અને પૂર્ણ વિદ્યા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, એ સ્વજીવ આત્માને આશ્રિત સ્વલક્ષણ પણ ધરતું થકું આત્માનો શેષ પદાર્થથી વિભાગ સાધે છે, જુદાય છે તેમ સાધન કરે છે. ઓ સમજાણું કાંઈ. હવે અલિંગ ગ્રાહ્ય ની વાત લે છે કે ભાઈ અલિંગ ગ્રાહ્ય એમ કહેવાનું છે, ત્યાં જે અલિંગ ગ્રહણ એમ કયું છે, અલિંગ ગ્રહણનો એક અર્થ તો આવ્યો છે કે ઓલા પૂદગળના લિંગ દ્વારા જણાય એવો નથી, એવો એક અર્થ આવ્યો છે. પણ હવે 20 અર્થ બીજા કરશે. એક અલિંગ ગ્રહણના 20 અર્થ સમજાય છે કે અલિંગ ગ્રહાય એમ કહેવાનું છે, ત્યાંથી અલિંગ ગ્રહણ એમ કહ્યું છે પાઠમાં, તે ઘણા અર્થોની પ્રતિપત્તિ. અલિંગ ગ્રહણ એ વાચક સંજ્ઞા વાચક શબ્દ છે, એનો વાચ્ય કહેવાનો ભાવ ઘણા અર્થોને બતાવવા માટે અલિંગ ગ્રહણ એવો શબ્દ કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ અલિંગ ગ્રહ એટલે તો એક લિંગથી ગ્રહણ થવા લાયક નથી એટલું, પણ અલિંગ ગ્રહણ જે કહ્યું છે એ ઘણા અર્થો ઘણા ભાવો અંતરની દશાના કેટલા પ્રકારોથી તે જણાય એમ બતાવવા અલિંગ ગ્રહણ શાસ્ત્રના મૂળ પાઠમાં વાપર્યો એની પ્રતિપત્તિ. એટલે ઘણા ભાવોનું જ્ઞાન, ઘણા ભાવોની પ્રાપ્તિ અને ઘણા ભાવોને કથનમાં પ્રતિપાદન કરવું એ માટે આ પ્રમાણે છે કે અલિંગ ગ્રહણ શબ્દ વાપર્યો છે, એના ઘણા અર્થ છે, માટે તેને અલિંગ ગ્રહાય ન કહેતા અલિંગ ગ્રહણ કીધું. એના હવે 20 અર્થ છે એ કયા કહેવાય?